पद छठु आत्म अनुभव रसिक को।
आत्म अनुभव रसिक को अजब सुन्यो वीरतंत निर्वेदी वेदन करे वेदन करे अनंत। मारो बालूडो सन्यासी देह देवड मठवासी मारो बालूडो सन्यासी देह देवड मठवासी पिंगला मारग तज योगी सुषम ना करवासी कीड़ा पिंगला मारग तज योगी सुषम ना करवासी ब्रह्म रंग्र मगी आसन पुरी बाबू अनहद तान बजासी। हे मारो बालूडो सन्यासी देह देवड मठवासी
मारो बालूडो सन्यासी देह देवड मठवासी।
यम नियम आसन जयकारी प्राणायाम अभ्यासी यम नियम आसन जयकारी प्राणायाम अभ्यासी प्रत्याहार धारणाधारी ध्यान समाधि समासी। मारो बालूडो सन्यासी देह देवड मठवासी
मारो बालूडो सन्यासी देह देवड मठवासी।
मूल उत्तर गुण मुद्राधारी पर्यंकासन वासी मूल उत्तर गुण मुद्राधारी पर्यंकासन वासी रेचक पूरक कुंभक सारी मन इंद्रिय जयकासी। हे मारो बालूडो सन्यासी देह देवड मठवासी
मारो बालूडो सन्यासी देह देवड मठवासी।
ગીતા જોઈએ યુગતી અનુકારી આપો આપ બીમાસી સ્થિરતા જોઈએ યુગતી અનુકારી આપો આપ બીમાસી આતમ પરમાતમ અનુસારી સીજે કાજ સમાસી મારો બાલુડો સંન્યાસી દેહ દેવળ મઠવાસી
મારો બાલુડો સંન્યાસી દેહ દેવળ મઠવાસી
હે મારો બાલુડો સંન્યાસી દેહ દેવળ મઠવાસી
આતમ અનુભવ રસિક કો અજબ સુન્યો વિરતંત નિર્વેદી વેદન કરે અનંત આતમ અનુભવી આતમ રસ પીનારા આતમ રસિયાનો આ અજબ ગજબનો આશ્ચર્યકારક વિરતંત એટલે વૃત્તાંત છે જે આજે સાંભળવામાં આવ્યું. કેવી નવાઈ પમાડનારી વાત છે કે નિર્વેદી વેદન કરે છે, નથી તો નર, નથી તો નારી, કે નથી તો નાન્યતર, ત્રણેયમાંથી એકેય વેદ નથી, એકેય જાતિનો નથી, અને છતાં વેદન કરે છે. તે પણ પાછું પાર વગરનું અસીમ, કે જેનો કોઈ છેડો નથી તેવું અંત વગરનું અનંત વેદન કરે છે. હા, એ અનંત વેદન કરે છે, કેમ કે તે પુરુષ એટલે આત્મા બનીને વેદન કરે છે. આત્મા જ્ઞાયક છે તેમ આત્મા વેદક પણ છે. આત્મા જ્યારે એના શુદ્ધ આત્મત્વ આત્મધર્મમાં નથી હોતો ત્યારે પણ તે જીવ વેદક હોય છે, અને જ્યારે તે પોતાના આત્મત્વમાં આત્મધર્મમાં હોય છે ત્યારે પણ વેદક હોય છે. આત્મા જ્યારે શિવ નથી હોતો અને જીવ મિશ્ર ચેતન હોય છે ત્યારે તે કર્મ ઉદયમાં આવવાથી પર પદાર્થના માધ્યમથી કર્મજનિત અશુદ્ધ વેદન કરતો હતો, જે શાતા કે અશાતા, સુખ કે દુઃખ સ્વરૂપે પર વસ્તુ દ્વારા ઇન્દ્રિયો વડે વેદન થતું હતું. આ તો સહુના અનુભવની સામાન્ય બિના સામાન્ય વૃત્તાંત છે. પરંતુ જીવ જ્યારે શિવ બને છે, શુદ્ધાત્મા પરમાત્મા બને છે, ત્યારે ઇન્દ્રિય આદિના કોઈપણ માધ્યમ વિના પોતાના આત્મપ્રદેશ કે જ્યાંથી સુખની સરવાણી ફૂટે છે ત્યાંથી પોતાનું સુખ પોતાનામાંથી વેદે છે. જે અતિન્દ્રિય આત્મિક સુખ વેદન છે એ કોઈ માધ્યમ વિના સ્વનું સ્વમાંથી નિપજતું શુદ્ધ સ્વાધીન નિતાંત સુખ છે. એ કદી ન સુકાનાર સુખની સરવાણીમાંથી નિષ્પન્ન થતું શુદ્ધ સંપૂર્ણ શાશ્વત સ્વાધીન સર્વોચ્ચ અપ્રતિપક્ષી અપૂર્વ અદ્વિતીય અનુપમ આત્મિક સુખ છે. આવું સુખ આપણે માટે તો અકલ્પનીય અને હેરત પ્રમાણનારું છે જ, પણ નિર્વેદી જે અનંત વેદન કરે છે તેને પણ અહો અહોની ચર્યામાં એટલે કે આશ્ચર્યમાં ગરકાવ કરનાર છે કે આહાહા, આવું સુખ ક્યારેય અનુભવ્યું નથી, એવું અપૂર્વ છે. આ તો આ પકવાન છોડીને શા માટે હું મૂરખ પેલા કર્મના એઠવાડમાં સુખ માનતો હતો. વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો નામ. પોતામાં રહેલ પોતાપણાના આત્મિક અરૂપી સુખને જ તત્વજ્ઞાની દાર્શનિકોએ સુખ કહ્યું છે. મારું જ સુખ મને કેમ અનુભવમાં આવતું નથી એવો ઉહાપો જ્યારે સતત થાય છે ત્યારે જ તેનો ઉકેલ પણ પોતાને પોતામાંથી જ ભીતરમાંથી મળે છે. મનની ચંચલતા જ વસ્તુ સ્વરૂપ એવા સ્વત્વના દર્શનની આડે આવતી હતી. અશાંત અસ્થિર મન ખળભળાટ કરી બધું ડોળી નાખતું હતું. એ જ મન વિશ્રાંતિને પામી સ્થિર થવાથી જે શુદ્ધ સ્વાધીન સુખનો અનુભવ થાય છે, જે સ્વમાંથી સ્વનું રસાસ્વાદન થાય છે, તે જ એની પાસેથી હૃદય ઉદ્ગાર કરાવે છે કે આનું જ નામ તો અનુભવ. મારો બાલુડો સંન્યાસી, દેહ દેવળ મઠવાસી, ઈડા પિંગલા માર્ગ તજી જોગી, સુષમના ઘરવાસી, બ્રહ્મરંધ્રમધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી, મારો બાલુડો સંન્યાસી. સાધનાના માર્ગે પાપા પગલી પાડતો મારો બચુકડો બાળક જેવો આત્મા સંન્યાસી બન્યો છે. સંન્યાસી એટલે સુસંસ્કારોનો ન્યાસ કરનારો, અર્થાત સંસ્કારોને આત્મસાત કરનારો અને કુસંસ્કારોનો નાશ કરનારો બન્યો છે. કારણ કે સંસાર ભવભ્રમણથી ત્રાસી ગયો છે, માટે સંસારનો નાશ કરવાની ઈચ્છાથી ઉદ્યમી બન્યો છે. સાધક સંન્યાસી થયો છે. યોગ સાધનાનું આ પ્રથમ ચરણ હોવાથી યોગીરાજજીએ બાલુડાનું સંબોધન કર્યું છે. આજ દિવસ સુધી દેહમાં જ આત્મબુદ્ધિ કરી દેહ તાદાત્મ્ય બુદ્ધિથી દેહ એ જ હું છું અને દેહ જ મારું સર્વસ્વ છે માનીને મેં દેહની ખૂબ ખૂબ આળપંપાળ કરી છે અને બહુ જ લાડ લડાવી લાલન પાલન કર્યું છે. હવે સાચી સમજણ મળી છે કે દેહ અને આત્મા જુદા જુદા છે. હવે સમજાયું છે કે માનવ દેહ તો ખરેખર પુષ્કળ પુણ્યરાશિ ભેગી કરી ત્યારે આત્માને શુદ્ધાત્મા સિદ્ધાત્મા બનવા માટે મળેલું ઉત્તમોત્તમ સ્વસાધન છે. એટલે જ તો જ્ઞાનીઓએ કહ્યું, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. જ્યારે હવે આત્મબુદ્ધિ જાગૃત થઈ છે ત્યારે મેં સ્વદેહમાં પરમાત્મ સ્વરૂપ આત્માને પ્રતિષ્ઠિત કરી મારા દેહને દેવળ બનાવી સંન્યાસ લઈને મન જ્યાં ઠરે તેવા મઠ કે પછી આત્માની સમીપ રહી શકાય તેવા આશ્રયરૂપ ઉપાશ્રયમાં રહેવાનું એટલે મઠવાસી થવાનું ઠરાવ્યું છે. સંન્યાસી બની મઠવાસી તો થયો, પણ મનને ઠારવાનું સ્થિર કરવાનું કાર્ય તો હજી બાકી રહ્યું છે. મન તો ત્યારે જ સ્થિર થાય જ્યારે ઈડા અને પિંગલાના શ્વસનનો વિષમ માર્ગ તજીને સુષુમણા નાડીના સમ શ્વસનના માર્ગનો જોગી થઈ મૂલાધારમાં સ્થિત સુષુપ્ત કુંડલીની ચિત્ત શક્તિ દર્શન જ્ઞાન ચારિત્ર શક્તિને જાગૃત કરી ઉર્ધ્વમુખી બનાવી ઉત્થાન કરી ચક્ર ભેદન કરી બ્રહ્મરંધ્રમાં આસનસ્થ એટલે કે આત્મસ્થ થાવ અને ઘરવાસી બનું. પરઘરવાસી મઠવાસી થઈ સ્વઘરવાસી બનું તો જ હદોનો છેદ કરી અનહદ બનું. સીમિત મટી અસીમ થાવ, સાદી શાંત મટી સાદી અનંત થાવ, ત્યારે અનાહત નાદ બ્રહ્મનાદના વાદનમાં ગુલતાન થાવ. શરીર ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ આત્માને પરમાત્મા શુદ્ધાત્મા સિદ્ધાત્મા બનવા માટે ખૂબ પુણ્યરાશિ ભેગી થવાથી મળેલા ઉત્તમ સાધન છે. શરીર સ્થૂલ સ્થૂલ છે, ઇન્દ્રિય સ્થૂલ છે, પ્રાણ સ્થૂલ સૂક્ષ્મ છે, મન સૂક્ષ્મ છે અને બુદ્ધિ ચિત્ત અહંકાર ઉત્તરોત્તર સૂક્ષ્મતર સૂક્ષ્મતમ છે. સ્થૂલ અને સૂક્ષ્મને જોડતી કડી પ્રાણ છે. શરીરમાં 72,000 નાડીઓ પૈકી 14 નાડીઓ મુખ્ય છે અને તે પૈકી ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડી પ્રધાન છે. સુષુમ્ના નાડી મેરુદંડના મૂળાધાર, મૂળમાંથી નીકળી સહસ્ત્રાર કહેવાય છે તે બ્રહ્મરંધ્ર જે તાળવાના ભાગે છે ત્યાં સુધી જાય છે. ઈડા અને પિંગલા જમણે અને ડાબે છે. ઈડા નાડીને ચંદ્રનાડી અને પિંગળા નાડીને સૂર્યનાડી પણ કહેવાય છે. સુષુમ્ના નાડી શૂન્ય પદવી, બ્રહ્મરંધ્ર, મહાપથ, સ્મશાન, શાંભવી કે મધ્ય માર્ગ તરીકે પણ ઓળખાય છે. શ્વાસ ડાબા નસકોરાથી ચાલતો હોય ત્યારે ઈડા નાડી અને જમણા નસકોરાથી ચાલતો હોય ત્યારે પિંગળા નાડી ચાલે છે એમ કહેવાય. અને જ્યારે બંને નસકોરાથી સાથે શ્વસન થતું હોય ત્યારે સુષુમ્ના નાડી ચાલે છે એમ કહેવાય. ઈડા પિંગલાથી ચાલતો શ્વાસ વિષમ હોય છે અને સુષુમ્નામાં ચાલતો શ્વાસ સમ હોય છે. સુષુમ્ના નાડીથી થતું શ્વસન સમ છે, તેથી સમ બનેલા પ્રાણ વડે એક બાજુ સ્થૂલ એવા શરીર, ઇન્દ્રિય અને બીજી બાજુ સૂક્ષ્મ એવા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. પ્રાણ સમ ચાલે તો શરીર સ્વસ્થ નિરોગી બને, ઇન્દ્રિયો સતેજ થાય અને મન સુમન બને, બુદ્ધિ સદબુદ્ધિ બને, ચિત્ત સ્થિર થાય અને અહંકાર આત્માકાર સોહમકાર ઓમકાર બને. સુષુમ્નાના શ્વસનથી ધ્યાનસ્થ થઈ મૂલાધારમાં અધોમુખે સુષુપ્ત રહેલી કુંડલીની ચિત્તશક્તિ, દર્શન જ્ઞાન ચારિત્ર શક્તિ ઉર્ધ્વમુખી બની જાગૃત થયેલી ઉર્ધ્વગામિની થાય, અમૃત પ્રવાહણી બની ષડચક્ર ભેદિની થાય છે. મૂલાધાર ચક્રથી ઉત્થાન પામી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત અને આજ્ઞા ચક્રને સ્પંદિત કરી ભેદીને તે બ્રહ્મરંધ્ર શસ્ત્રારમાં અમૃત આસ્વાદિની બની સંતૃપ્ત થાય છે. નિરીહ વિતરાગ પૂર્ણ કામ બને છે. આપણા સર્વ જીનબિંબના મસ્તક ઉપર જે સહસ્ત્રો હજારો વિકસિત થયેલ કમલ પાંખડીઓ જોવામાં આવે છે તે જાગૃત, ઉત્થિત, વિકસિત બ્રહ્મરંધ્રની સૂચક છે. પ્રાણ શ્વસન ઉપર મન કેન્દ્રિત કરતા પ્રાણ પણ સમ બને છે અને એકાગ્ર થયેલું મન શાંત થાય છે. શાંત અને એકાગ્ર થયેલું મન અંતર્મુખ થાય છે. અંતર્મુખી બની અંતરમાં એકાગ્ર બની શાંત થયેલું મન આત્માની આ ઉત્થાનની વિકાસની યોગિક પ્રક્રિયામાં અનાહત ચક્ર સ્પંદિત થતા દેહાલય દેવાલય બન્યું છે અને એમાં પરમાત્મ સ્વરૂપ આત્મા પ્રતિષ્ઠિત થયો છે. તેના એંધાણરૂપ દિવ્ય અંતરનાદ, અનાહતનાદ, બ્રહ્મનાદનો સુમધુર મંજુલ ગુંજારો સંભળાતા મન બાગ બાગ થઈ ગુલતાન થાય છે. જાણે બેન્ડ વાજા સાથે સામે આવી સામયુ કરી રહ્યા છે. બાળુડો બાબુ બને છે, શેઠ માલિક થાય છે, પરાવલંબી બાળુડો મટી સ્વાવલંબી માલિક બાબુ બને છે. ઈડા પિંગલા ચંદ્ર સૂર્ય નાડી, રાગ દ્વેષ, ઉષ્ણતા શીતળતા, શાતા અશાતા, સુખ દુઃખ આદિ દ્વંદના દ્વૈતમાંથી નિર્દ્વંદના અદ્વૈત વિતરાગતા સમરૂપતા તરફ લઈ જનારી નાડી સુષુમ્ના નાડી છે. યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણધારી, ધ્યાન સમાધિ સમાસી. પદની પહેલી કડીમાં જોયું કે નિર્વેદી અનંત વેદન કરે છે. એ આશ્ચર્યકારક વૃત્તાંત ત્યારે જ ઘટે છે કે જ્યારે જીવ પર ઘર છોડી સંન્યાસી બની જોગી થઈને બ્રહ્મરંધ્રને જાગૃત કરવારૂપ બ્રહ્મજ્ઞાન કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી સ્વધામવાસી બને, અર્થાત પરથી ખસે અને સ્વમાં વસે, જે બીજી કડીમાં જોયું. એ મઠવાસી બનીને કરવામાં આવતી આખી યોગિક પ્રક્રિયામાં પ્રાણ દ્વારા મનની સ્થિરતાથી સ્વસ્થ બની સ્વમાં સ્થિત થવાની વાત છે. મનની સ્થિરતા માટે આસનસ્થ થઈ કાયાની સ્થિરતા કરવાની છે અને પ્રાણને સમ બનાવવાનો છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. કહ્યું છે કે મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયોહો, બંધાય વિષયા સંગી મોક્ષે નિર્વિષય સ્મૃતમ. મન મળ્યું છે એટલે આપણે માનવ મનુષ્ય કહેવાઈએ છીએ. જીવ તન વડે વેદનીય કર્મનું સુખ દુઃખ વેદે છે, જ્યારે મન વડે મોહનીય કર્મનું સુખ દુઃખ વેદે છે. તનમાં શાતા અશાતા છે, જ્યારે મનમાં રતિ અરતિ અને રાગ દ્વેષ છે. મોક્ષ મેળવવા માટે જરૂરી ઉત્તમોત્તમ સાધન મન છે. તેનાથી મોક્ષ નહીં મેળવીએ તો એ મન જ એવું સાધન છે કે તેના દુરુપયોગથી મુક્તિથી છેટા થઈ બંધી બનીને મન જ્યાં ન હોય એવા અસંગનીપણા અને નિગોદ સુધીની નિકૃષ્ટ અવસ્થામાં પાછા ફરી જઈએ. હળવા થઈ ઉપર ઉઠેલા જો ઉપર અને ઉપર નહીં ચઢીએ તો નીચે ઉતરી પડીએ. બહુ સાવધ થઈ જવા જેવું છે. કારણ વિના કાર્યની સિદ્ધિ ઈચ્છવી તે ઉન્માદ છે અને કારણ મળ્યા છતાં કાર્યસિદ્ધિ ન કરવી તે મૂર્ખતા છે. મન એ ઈચ્છા અને વિચારની ગઠડી છે. ઈચ્છા છે એટલે મોહ છે, અને જેની ઈચ્છા છે તેનો અભાવ એટલે કે અંતરાય છે. આમ ઈચ્છા એ મોહનીય કર્મ અને અંતરાય કર્મ હોવાનો નિર્દેશ કરે છે. જ્યારે વિચાર છે અને વિચાર વિકલ્પ કરવા પડે છે તે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ હોવાનો અને નિર્વિકલ્પ નથી તેનો નિર્દેશ કરે છે. હવે પ્રાપ્ત મનથી જો ઈચ્છાને સદઈચ્છા અને વિચાર વિકલ્પને સદવિચાર સદવિકલ્પમાં પરિણમાવીએ, એટલે કે ગુણથી ભરેલા ગુણીજનો એવા સદગુરુદેવો તથા સર્વદોષથી રહિત સર્વગુણ સંપન્ન દેવાધિદેવોને નમન કરતા થઈએ તો મન સુમન બને, અને સુમન પછી ઈચ્છારહિત નિરીહી વિતરાગી અને વિકલ્પરહિત નિર્વિકલ્પ બનાવે, જેથી દર્શન અને જ્ઞાનની આડેના આવરણો હટી જાય અને કેવળ દર્શન અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. માટે કહ્યું છે કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મનને વશ કરવાની આવી મનની સાધના માટે પ્રાણનો આયામ કરવો પડતો હોય છે, અર્થાત પ્રાણનું જતન કરવું પડતું હોય છે. આ પ્રાણાયામની આગળ પૂર્વમાં સાધના છે અને પ્રાણાયામની પછી ઉત્તરમાં પણ સાધના છે. જે કરીએ તો આખી આત્મોત્થાનની યોગિક પ્રક્રિયા પૂર્ણ બને. જે આસનસ્થ બનેલાને આત્મસ્થ એવા પરમાત્મા બનાવે, એટલે કે પૂર્ણ બનાવે. પ્રાણાયામની પૂર્વમાં યમ નિયમ આસન છે. તે ઉપકરણ અને કરણ વડે કરાતી બાહ્ય ક્રિયા છે. જ્યારે પ્રાણાયામની પશ્ચાતમાં પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ છે, તે અંદર અંતરમાં પરિણામ સ્વરૂપ થતી નૈશ્ચયિક અભ્યંતર ક્રિયા છે. એ મનથી મનને પકડમાં લઈ આત્માને પકડવાની અંતરની સ્વરૂપ ક્રિયા છે. બાકી જો મનથી દેહને પકડીએ તો આત્મા ભૂલાય અને મન પટકાય. જેમ જેમ નાડીની શુદ્ધિ થાય તેમ મનની શુદ્ધિ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના 8 અંગને અષ્ટાંગ યોગ તરીકે પાતંજલ ઋષિ દ્વારા રચિત પાતંજલ યોગમાં જણાવ્યા છે. એ આનંદગંજી સહિત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને હરિભદ્ર સુરેશ્વરજી જેવા જૈન ઋષિ મુનિઓને પણ માન્ય છે. યમ નિયમ એ સંન્યાસ છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ મઠવાસનો જોગ છે, જોગીપણું છે. અને ધારણા, ધ્યાન, સમાધિ એ ઘરવાસ છે. બીજી રીતે વિચારીએ તો પહેલા બે યમ અને નિયમ છે, તે અનુક્રમે અણુવ્રત કે મહાવ્રત તથા બાહ્ય તપ છે, તેમજ ઉચિત વ્યવહાર છે. આ કર્મયોગ છે જે સાધનાનો પાયો છે. મધ્યના 3 આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ કાયયોગની સ્થૂલ સાધના છે, જે વિકાસ એટલે કે સાધનાની ઇમારત છે, સાધનાનું ચણતર છે. અંતે છેવટના 3 ધારણા, ધ્યાન, સમાધિ એ વિશેષ વિકાસ એટલે કે સાધનાનું શિખર છે, જે મનોયોગની સૂક્ષ્મ સાધના છે. એક એક યોગથી એક એક દોષ જાય છે અને એક એક દ્રષ્ટિનો ઉઘાડ થાય છે. આ અષ્ટાંગ યોગથી નાભી પ્રદેશે 8 રૂચક પ્રદેશ સ્થિત ચેતનાનો ઉઘાડ થતો જાય છે, ઉર્ધ્વીકરણ થતું જાય છે અને આત્માની ચેતનાને ઢાંકતા, આત્માની આડે આવતા આવરણરૂપ 8 કર્મોના પડળ તૂટતા જાય છે. યમ, હિંસા, જૂઠ, ચોરી, પરદારાગમન અને પરવસ્તુમાં માલિકી ભાવની મૂર્છારૂપ પરિગ્રહ એ 5ના સેવનને યમ કહ્યા છે, કેમ કે તેના સેવનથી સમાજ વ્યવસ્થાના પ્રાણ હણાય છે અને જીવનો પોતાનો પણ સંસાર વધતા ભવો ભવ મોતને ઘાટ ઉતરવાનું થતા પ્રાણ હણાય છે. તેમજ જીવના આત્માના ભાવ પ્રાણ પણ હણાય છે. તેથી જ આવા પ્રાણઘાતક 5ના અસેવનને યમ એટલે વ્રત કહ્યા છે, કેમ કે તે આત્મવર્તતારૂપ આત્મવર્તન છે. સ્થૂલ અસેવનને અણુવ્રત કહ્યા છે, જે પંચશીલ તરીકે પ્રખ્યાત છે. જ્યારે સ્થૂલ અને સૂક્ષ્મ ઉભયથી આ સેવનને પંચમહાવ્રત કહ્યા છે, જે સર્વવિરતિધર સાધક સાધુ સાધ્વીને હોય છે. વળી આ આત્માના મૂળને મજબૂત કરનારા હોવાથી એને મૂળગુણ કહ્યા છે. નિયમ, મૂળગુણને એટલે યમને નિયંત્રણમાં રાખનારા કે યમનું નિયમન કરનારા, જે આનુષાંગિક કડક પેટા નિયમો સ્વીકારવામાં આવે છે તેને નિયમ કહેવાય છે, જે ઉત્તર ગુણ તરીકે પણ ઓળખાય છે. મૈથુનનું અસેવન એટલે બ્રહ્મચર્યની પાલના, એ યમ કે મહાવ્રત એવો મૂળ ગુણ છે. તેની સારી રીતે પાલનાને માટે બ્રહ્મચર્યની નવવાળના નિયમનો સ્વીકાર તે નિયમ એટલે કે ઉત્તર ગુણ છે. ટૂંકમાં યમની સુરક્ષા માટેની વાડ કે કિલ્લેબંધી તે નિયમ. આસન, જેમ રાજશાસનમાં રાજ્યાસન, રાજગાદીની સ્થિરતાની આવશ્યકતા છે, તેમ ધર્મશાસન અને એની આગળ આત્મશાસન, સ્વરૂપ શાસનમાં આસનની એટલે કાયાની સ્થિરતાની અત્યંત આવશ્યકતા છે. કાયાને ગુપ્તિના પાલનથી ગુપ્ત રાખવાની છે અને હલનચલન અનિવાર્ય હોય ત્યારે એને સમિતિથી સીમિત રાખવાની હોય છે. કાય સ્થિરતાથી મન સ્થિરતા સહજ બનતી હોય છે, તેમ મન સ્થિરતાથી પણ કાય સ્થિરતા આવતી હોય છે. ઉભય અન્યોનયની સ્થિરતામાં કારણરૂપ તેમજ પૂરક છે. કાય અસ્થિરતાથી પ્રદેશ કંપન છે, જ્યારે મન અસ્થિરતાથી ઉપયોગ કંપન છે. સ્વરૂપથી આત્માના સ્વરૂપમાં પ્રદેશ સ્થિરત્વ અને ઉપયોગ સ્થિરત્વ છે. શુક્લ ધ્યાનના બે પાયાની સાધનાથી 13મા ગુણસ્થાનકે ઉપયોગ સ્થૈર્ય અને પછીના શુક્લ ધ્યાનના બે પાયાની સાધનાથી 14મા ગુણસ્થાનકના પ્રથમ સમયથી યોગ સ્થૈર્ય પ્રાપ્ત થાય છે. માટે સાધનામાં સાધકે સુખાસન, ભદ્રાસન, સિદ્ધાસન, પદ્માસન, ગોદોહિકાસન, જીન મુદ્રા, કાયોત્સર્ગ મુદ્રા ઇત્યાદિ આસનોથી કાયાને સ્થિર રાખવાની છે. કાયાની સ્થિરતા હોય તો ચંચળ એવા મનને પણ ભટકી ભટકીને પાછું કાયાને અનુસરી કાયાને અનુરૂપ સ્થિર થવું પડતું હોય છે. યમનિયમ એ બાહ્ય દ્રશ્ય સ્વરૂપ ઉપકરણથી થતી સાધના છે, તો આસન એ કરણથી કરાતી સાધના છે. પ્રાણાયામ. પ્રાણનો આયામ એટલે પ્રાણનું જતન કરવું, તે પ્રાણાયામ છે. એકધારી લયબદ્ધ ઇચ્છિત રીતે સભાનતાપૂર્વક કરાતી શ્વસન ક્રિયા એ પ્રાણાયામ છે. એ જીવના 10 પ્રાણની રક્ષા કરે છે. પ્રાણાયામ એ સ્થૂલ અને સૂક્ષ્મને જોડતી કડી હોવાથી પ્રાણના પ્રભુત્વથી સ્થૂલ એવા કાયા અને ઇન્દ્રિયો ઉપર તેમજ બીજી બાજુ સૂક્ષ્મ એવા મન ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે. જેટલા શ્વાસોશ્વાસ ઓછા લેવાય, એટલે કે શ્વસન ધીમું, કુંભક વધુ, તેટલા આયુષ્ય કર્મ દલીકોની ખપત ઓછી અને તેથી આયુષ્યનો સમયકાળ વધુ. કારણ કે તે વખતે જીવને મળેલા નિશ્ચિત શ્વાસોશ્વાસ અને આયુષ્ય કર્મ દલીકોનો વપરાશ ઓછો થતો હોય છે. લાંબો સમય તે પ્રક્રિયા ચાલુ રહે છે. એ એના જેવું છે કે ઘર વપરાશ માટે મળેલા 10,000 રૂપિયા 10 દિવસમાં પણ પૂરા કરી શકાય છે અને આવડત હોય તો 30 દિવસના મહિનાને અંતે 1,500ની પુરાંત બાકી રાખી શકાય છે. પ્રત્યાહાર. યોગીને યોગ સાધનામાં પરમાત્મ પ્રેમના આહારની જરૂર છે. અમૃત રસનું, સ્વરૂપાનંદ રસનું પાન કરવું એ યોગીનો આહાર છે. જેમ શરીરની નિરોગીતા માટે શુદ્ધ સાત્વિક આહારની જરૂર છે, તેમ મનની નિરોગીતા માટે નિર્દંભ, નિષ્કપટ, આત્મ અર્પણાપૂર્વકના પ્રભુ ભક્તિ યોગ અને પ્રભુ આજ્ઞા પાલનારૂપ આહારની જરૂર છે. 5 ઇન્દ્રિયોના 23 વિષયોથી મનની તૃપ્તિ છે. તે વિષયાસંગી મન જે વિષયના સેવનકાળ પૂરતી ક્ષણિક અસ્થાયી તૃપ્તિ છે અને તેથી તે વિષયના બંધાણી બનાવનાર હોવાથી બંધનરૂપ છે. જ્યારે પ્રભુ આજ્ઞા પાલનયુક્ત પ્રભુભક્તિ યોગ એ નિર્વિષયરૂપ મન તૃપ્તિ છે, જે સ્થાયી પ્રકારની નિર્વિશેષ બનાવનારી અને નિર્વિશેષ પદે પ્રતિષ્ઠિત કરનારી, મુક્ત બનાવનારી છે. ઉપરના 4 યોગના અંગો કુશળ હશે તો તેના પરિણામ સ્વરૂપ આ 5મા યોગાંગની પ્રાપ્તિ થશે, જે ઇન્દ્રિય જય સ્વરૂપ છે. પછી મન ઇન્દ્રિયોને વશ નહીં વર્તતા ઇન્દ્રિયો મનને સાનુકૂળ વર્તનારી બનશે. આહાર, નિદ્રા, આસક્તિ નિયંત્રણમાં આવશે. યોગી અનાસક્ત તો બન્યો હોય છે, પણ દેહવશ્યક આહાર અને નિદ્રા પણ દિન પ્રતિદિન યોગ સાધનાની પ્રગતિની સાથે ઘટતા જાય છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ સાધકને ધારણા, ધ્યાન, સમાધિના એકાંત, અસંગ અને મૌનમાં લઈ જાય છે. ધારણા, કોઈ એક જ વસ્તુ વિશેષ ઉપર મનનું કેન્દ્રીકરણ કે સ્થિરીકરણ એ ધારણા છે. દીપજ્યોત, ઓમ, મણિપુર, અનાહત, આજ્ઞા, આદિચક્ર ઉપર કે બ્રહ્મરંધ્રના સ્થાને મનને એક ધારું ધારી રાખવું તે ધારણા છે. ક્રિયાયોગમાં ઉચ્ચારાતા આવશ્યક સૂત્રોના શબ્દાલંબનમાં, અર્થાલંબનમાં, ભાવાલંબનમાં મનનું વહેવું તે ધારણા છે. ધારણાથી મન શુદ્ધિ, મન સ્થિરતા, ચિત્ત સ્થિરતા, બુદ્ધિ સ્મૃતિ સતેજ થાય છે અને સૂક્ષ્મ બને છે. ધારણાયોગથી સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે. ધ્યાન, મન અને ચિત્તનો પ્રવાહ, એની ધારા એ ધ્યાન છે. મનમાં મંથન અને ચિત્તમાં ચિંતન સતત કોઈ ને કોઈ સારા નરસા વિષયનું ચાલતું જ હોય છે. એ જીવનનું ધ્યાન, એટેન્શન, લક્ષ્ય કે પછી મેડિટેશન હોય છે. સાંસારિક વિષયોમાં વહેતો મન પ્રવાહ કે ચિત્ત પ્રવાહ એ આર્તધ્યાન કે રૌદ્ર ધ્યાનનો પ્રકાર હોય છે. જે એટેન્શન લક્ષ્ય હોય છે, જેમાં નિશ્ચિત લક્ષ્ય કે નિશ્ચિત ધ્યેય પ્રાયઃ હોતું નથી. દિવ્યતામાં વહેતો મન પ્રવાહ કે ચિત્ત પ્રવાહ એ દૈવી પ્રવાહ હોય છે, જે ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનનો પ્રકાર છે. જે મેડિટેશન એટલે કે ધ્યાન હોય છે, જે નિશ્ચિત આત્મિક ધ્યેયથી સંબંધિત અને ધ્યેયને અનુસારી ધ્યેય અનુસંગી હોય છે, જેમાં નિમગ્નતા હોય છે. સમાધિ, ધ્યાનની નિમગ્નતાનું લયમાં પરિણમન એ સમાધિ છે. સમધિ ઇતિ સમાધિ. ધિ એટલે બુદ્ધિની ત્યાં આત્મા સાથે સમરૂપતા હોય છે. ધારણા એ એકાગ્રતાનું સ્વરૂપ છે, ધ્યાન એ એકરૂપતાના સ્વરૂપ છે, તો સમાધિ એ એકાત્મતા સ્વરૂપ છે. એ સ્વમાં સમાઈ જઈ સ્વમય બનવારૂપ છે, જે આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત એવી સ્વરૂપાવસ્થા છે. મૂલ ઉત્તર ગુણ મુદ્રાધારી પર્યંકાસનવાસી રેચક પૂરક કુંભક સારી મન ઇન્દ્રિય જય કાસી. મૂળ ગુણોને ધારણ કરીને, ઉત્તર ગુણોથી મૂળ ગુણોની તુષ્ટિ, પુષ્ટિ, વૃદ્ધિ કરીને જીન, કાયોત્સર્ગ, મુક્તા સુક્તિ આદિ યોગ મુદ્રા ધારણ કરીને પ્રાણાયામની, રેચન, પૂરક, કુંભકની યોગિક પ્રક્રિયા કરવા દ્વારા દોષોનું રેચન કરવારૂપ રેચન ક્રિયાથી, ગુણોનું પૂરણ કરવારૂપ પૂરક ક્રિયાથી અને ગુણોને આત્મસાત કરવારૂપ ગુણધારણાની ક્રિયાથી ઇન્દ્રિયો ઉપર જય મેળવવારૂપ ઇન્દ્રિયાતીત અતિન્દ્રિય બનીને નિર્મોહી, નિરીહી, નિર્વિકલ્પ, વિતરાગ પૂર્ણ કામ બનવારૂપ મનોજય કરી મનાતીત અમન બની યોગની પરાકાષ્ઠાની આઠમી પરાદ્રષ્ટિને અંકે કરવારૂપ આત્માનંદી, પરમાનંદી, સહજાનંદી, જ્ઞાનાનંદી, નિત્યાનંદી બનવારૂપ પર્યંકાસનવાસી એટલે પરાદ્રષ્ટિના આત્માસનવાસી અર્થાત સ્વરૂપ રમમાણ બની રહી સાધનાતીત એવી આત્યંતિક મુક્તાવસ્થા, સિદ્ધાવસ્થા, શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા સાથે જાણે કાશીએ સંગ પહોંચવારૂપ સાધના યાત્રાને સમાપ્ત કર્યાનો જય જયકાર, જય નાદ, બ્રહ્મનાદ, સ્વરૂપ નાદ વર્તાવવાનો છે. યોગમાં સ્થિરતાના ઉત્તમ આસન પદ્માસન, કમલાસનને પણ પર્યંકાસન કહેવાય છે. કમલ નિર્લેપતા, નિર્મલતા, સુવિકસિતતા, સુવાસિતતા, સુરસતા, સુવિશાલતા સૂચક છે. તેથી જ જિનેશ્વર ભગવંતોના પદ કમલારૂઢ હોય છે અને દેશના વખતે હંમેશા કેવલીને કમલાસન હોય છે. વળી સ્વરૂપદાયિની મા સરસ્વતી કમલાસની હોય છે. આમ પર્યંકાસનવાસી કહેવા દ્વારા યોગીરાજજી કૈવલ્ય જ્ઞાન પ્રાગટ્ય સૂચવે છે અને કહે છે, જેમ શ્રીદેવીનું આસન કમલ છે, તેમ કૈવલ્ય લક્ષ્મીનું આસન પણ કમલ છે. સ્થિરતા જોઈ યુગતી અનુકારી, આપો આપ બીમાસી, આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી. પરમાત્મા જેવા પરમ સ્થિર, વિતરાગી, નિરાલંબ, નિરપેક્ષ, નિર્વિકલ્પ, અક્રિય જ્ઞાતા દ્રષ્ટા છે તેવા પરમાત્માને અને પરમાત્મ સ્વરૂપને જાણીને, જોઈને, યુક્તિયુક્ત વિચારીને સાધક યોગી પોતે પણ પોતામાં આપે આપ એ ગુણો બીમાસી એટલે વિમાસીને વિકસાવીને, અર્થાત સાધક યોગી નિર્દોષ નિષ્પાપ નિષ્કલંક નિરાવલંબી નિષ્કામ નિરારંભી નિષ્પરિગ્રહી ગુપ્તિથી ગુપ્ત અને સમિતિથી સીમિત જીવન જીવતા જીવતા પરના અકર્તા અભોક્તા બની માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈ રહી પરમ આત્મ સ્વરૂપને અનુસારી વૈરાગી જીવન જીવતા સ્વયંમાં પરમાત્મ સ્વરૂપ વિકસાવે છે. આમ સાધક યોગી સ્વરૂપને સમજીને, સ્વરૂપને અનુસરીને, સ્વરૂપમાં સમાઈ જઈ કાર્યસિદ્ધિ કરી કૃતકૃત્ય થાય છે. આ પદ દ્વારા અનુભવ યોગી આનંદઘનજી મહારાજા બોધ આપે છે કે સ્વરૂપને સમજીને, સ્વરૂપાવસ્થાને યોગી સાધકે સાધકાવસ્થામાં ઉતારી અષ્ટાંગ યોગની યોગિક પ્રક્રિયાથી સ્વરૂપમાં સમાઈ જવા રૂપ સ્વરૂપથી અભેદ થઈ યોગાતીત સાધનાતીત મનાતીત ઇન્દ્રિયાતીત થઈ કૃતકૃત્ય થવાનું છે.